તારીખ 16/11/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 72.
હોટ નથી કરવું એમ કરીને કારણ ઇન્દ્રિયના ઘોડા છૂટા ન છૂટા પાછી વાત નથી એમ કોઈ ખેંચી જાય લઈ જાય તો એ સમજ્યો નથી વાતને તમે તમારી રિંગ ની બહાર જાવે થોડી સ્વાભાવિક રીતે ઓટોમેટિકલી યથાર્થ નથી જેવી છે એટલે અજ્ઞાન અંધકાર માં પણ એક ટોર્ચ હાથમાં આવી ગઈ કે પગલું ગયું છે એમાં ખાડામાં પગલું નથી મૂકવું કે કાંટામાં પગલું નથી મૂકવું ખબર પડે ટોર્ચ હાથમાં આવી જાય જાગૃતિ આવી જાય મોટી એ જેટલી જાગૃતિ આવે એટલી મોમુક્ષુતા છે એટલું વધારે નથી ને ઓછી ત્યાં એ વાત લખી છે કેટલી મોમુક્ષુતા છે એટલે એ તો જોવું પડશે નિર્દોષતા નું ધ્યેય છે તો એ બાજુ ચાલો છો કે ધ્યેય તો એવી વસ્તુ છે એ બાજુ ની ચાલ પકડાય એનું નામ ધ્યેય બાંધ્યું છે
બરાબર કરો તો આવી જાય બઉ સહેલું થઈ જાય છે અને જો ત્યાં પરિણામ મળવા કરતા ઉદાહરણ કરવાનું વાત નથી
તીવ્ર પ્રકાર વાત કરવામાં આવે એકદમ તીવ્ર પરિણામ ન થવા દે વ્યવહારમાં તો બધું આપણે સમજીએ છીએ કે એક મકાન બનાવીએ છીએ તો મકાનના પ્રમાણમાં બારી દરવાજા મૂકીએ છીએ, બારી દરવાજાના પ્રમાણમાં સ્ટોપર મૂકીએ છીએ. એમાં બધું મકાન એટલે એમ નથી ચારે બાજુથી બંધ કરી દેવું, ભારી દરવાજાનો અર્થ નથી ચારે બાજુથી ખુલ્લો મૂકી દેવું. બારી ને બારીના પ્રમાણમાં સ્ટોપર હોય, દરવાજા ને દરવાજાના પ્રમાણમાં સ્ટોપર હોય. આમાં બધું એવું છે કે દોષને અટકાવવા માટે એની સ્ટોપર છે, જેવડો દોષ એવી એની સ્ટોપર, જેવડો દોષ એવી એની સ્ટોપર છે. જે બધું જાય છે કે નહીં તેનું અલ્ટિમેટલી રીતે જોવું જ જોઈએ ને, ગમે તે આટી મોટી વાત, પણ જે ને જે બાજુ જોવું આ વાત તો છૂટવું જ નથી, એને તો ઓવરટેક કરવાનો પ્રશ્ન નથી રહેતો. ચાર પરિણામ પકડી લઈએ છું, બહુ જબરજસ્ત સિદ્ધાંત છે એ પ્રમાણે શરૂઆત થાય એટલે પરિણામ આગળની ચાલ એના લક્ષ્મી અનુસરવા માટે પકડે છે ઓટોમેટિક. કરતું તો કરવું પડતું નથી, હાથ કરવું પડતી નથી, અને સહેલા રીતે તેનો વિકાસ થતો જાય છે. મોક્ષાર્થી પણ આત્માર્થતા યથાર્થતા બધાનો વિકાસ થતો.
પડી જ જાય
આવા તો કઈ કેવું ના પડે, બહુ ઓટોમેટિક છે. સારું અવલોકન પણ સારું કરે છે. થોડી મુશ્કેલી પડે પણ મહેનત છે, ઓનેસ્ટલી તમારે મહેનત બરાબર કરે છે. બધા સમય પ્રાણીને પોતાના હિત હિતની બુદ્ધિ તો છે, સદુપયોગ ક્યાં કરે છે. ગંભીરતા નથી, થોડો પ્રમાદ વધે છે. પ્રમાદના ગર્ભમાં કસાય પડેલો છે. ડિસિપ્લિન તો એવું છે કે એકલા એક સમયમાં શાસ્ત્ર વાંચવા બેસવું એટલે ગંભીર ઉપયોગ શાસ્ત્ર. આ મારા એક જન્મ મરણનો સવાલ નથી, એક મૃત્યુથી નથી બચવાનું, અનંત જન્મ મરણથી બચવા માટેનો સિરિયસ પ્રોબ્લેમ હાથમાં લીધો છે. પછી છે વાંધો નથી આવતો, ગંભીરતા છૂટી જાય છે તો નુકસાન થાય છે. એક જાતનો પરમાર્થનો અનાદર છે. અવગંભીરપણે આ વિષયને હાથમાં લેવો એ પરમાર્થ તત્વનો એક અનાદર છે, અપરાધ છે. ખરે પ્રાઇમ મિનિસ્ટર આગામાં હોય તો કેટલી તૈયારી કરવી, અથવા ગોઠવે કેવી રીતે ગોઠવી જોઈએ, ક્યાં ખરાબ ન દેખાવું જોઈએ, ક્યાં એને છાપ ખરાબ ન લાગે, એને વધારે એનો આવી તો એને એવું બધું વાપરે લેવાનું છે, પણ પોતે કેટલી કાળજી કરે, એનું તો માથું પડી ગયું હોય તો ક્યાં જાણે જવા જાય પૂરું, પણ ચાલો પોતે કેટલી કાળજી લઈએ. આપણે ત્યાં તો પ્રાઇમ મિનિસ્ટર આવવાના છે, ત્રણ લોકોનો નાશ લઈ આવવાનો છે. ગંભીરતા તો આવે, ગંભીર તો ગંભીર પણ કઈ નહીં થાય. કામમાં સિન્સિયરિટી અને વિષયને સિરિયસનેસ બે તમારા આગળ
જીવન
યથાર્થતાના લક્ષણમાં જાય છે. મિત્ર યથાર્થતા નહીં,
Thank you. અપરાધી મુખી પકડી તો અનુસારી
અધિવેશન ભરાવ હિન્દુસ્તાન ના નેતા આવ્યા હતા, અધિવેશન ભરવા તો ધ્યાન નથી ગયો.
બીજી રીતે વાત કરી કે
કોંગ્રેસ નું 62 માં અધિવેશન ભરાવાનું, હિન્દુસ્તાન કોણ આવ્યું મોઢું જોવાનું તો સવાલ નથી. એ રીતે છાપામાં હેડલાઇન જોઈ લઈએ, છાપો હાથમાં આવ્યો હોય મિત્ર કાંઈ નહીં, એ શું ભૂલ્યો કાલે હેડલાઇનમાં એ લોકો એને બ્રીફ આપી દઈએ કામ ભૂલ્યા, પછી ધીમે ધીમે વાંચું નહીં કામ એમ કે કાંઈ આપણે ન કામું છે, વાંચતા પછી એમ લાગે આપણે ન કામું છે. કાંઈ મહત્વ નહીં એનું, બધા સાધારણ
પ્રાણી બીજી રીતે કે આપણે કોઈ વસ્તુ જોઈએ કઈ સારી વસ્તુ દેખાય, કોઈ મોટર જોઈએ કેવી સરસ આમ સરસ એવું થઈ જાય, તો પેલા કોઈ એવું વિચાર હોય કે આ જોવાનું શું તો છે, આ જોવાનું
દુનિયામાં સારામાં સારી ચીજ પાપીમાં પાપી પ્રાણી પાસે હોય છે એની કિંમત કેટલી, એની કિંમત કેટલી, કઈ ગાંધીજી આ દેશના રાષ્ટ્રપિતા કહેવાના. આજે બી ફોરેન થી જે લોકો આવે છે એને સમજ ઉપર ખુલાસ કરવા જાય છે, એને ક્યાં જવા દેવા નથી ને, વ્યાજમાં તો જ્યાં ગયો ત્યાં ગયો, અમારા ગુરુ ની ઠેકાણે છે, ભલે રાજકોટ માં એમને સમાધિ ઉપર કોઈ દેશ ના નેતા ન જોતા જતા હોય, એમને સમાધિ રાજકોટ માં છે, ગાંધીજી ને સમાધિ દિલ્હી માં છે, મૂંઝવણમાંથી બહાર કાઢે એની કિંમત છે. ક્રિશ્ચિયન થઈ ગયા બધા, બહુ કૃપાળુ સાથે એનો પત્ર વ્યવહાર ન હોત તો ગાંધીજી દરબારમાં ક્રિશ્ચિયન પાદરી થઈ ગયા હોત, ભાવ્યો કરી નાખતા લો પાદરી ભેગા થઈ ગયા, માન પ્રિય વ્યક્તિ આટલો જે દેશનો સેક્રિફાઈસ આવ્યો એનું કારણ માન છે, માન ઘણું મળ્યું. ત્યાં એ લોકો એવું કઠી એને રદ પકડી દીધી, આ લોકો સાર માણસો ક્રિશ્ચન લોકો એ રીતે પોલિટિક્સ વાપરવું છે, એમ એ લોકો તેના ધાર્મિક માટે પોલિટિક્સ નું ઇન્વોલ્વમેન્ટ છે, આખું ક્રિશ્ચન નો સંપ્રદાય કેમ વધારવો એને રાજનીતિ ચાલે છે ત્યાંથી, એ લોકો મદદ કરે છે બધી જાતની, કોઈ નહીં મંગી પણ ક્રિશ્ચિયન થતો હોય એને બધી જાતની મદદ કરે છે. ભાવનગર ગામમાં એ વિલાસનગર કે વિલાસપુર કરીને ગામ છે આખું ક્રિશ્ચિયનનું છે, આજે બી ત્યાં કોઈ ક્રિશ્ચિયન થાય એને કામ ધંધો આપી દે, લગ્ન ન કર્યા હોય તો પરણાવી દે ક્રિશ્ચિયનની સાથે, પૂરો ક્રિશ્ચિયન બનાવી દે, લોકોને સંપ્રદાય વધારવાની પદ્ધતિ છે. ગાંધીજી ના પડી ગયા એને, તમે તો કોઈ મહાન સંત છો, અમારા પોપ એક વખત તમે થઈ જાવ એવું છે કે પોપ ના કેટલા છે કે કરોડો છે, અત્યારે તમે પાદરી થાવ તો આગળ ઉપર તમે પોપ સુધી પહોંચી જાવ એવા છો, તમારા જેવા સંત પુરુષ ઓછા હોય છે, રાજનીતિ નો તમારો તમે તો સંત છો મહાત્મા છો, આવી ગયા છે કરવા ભૌગોનો પત્ર વાગર હતો એમાંથી બીજી ક્રિશ્ચિયન ધર્મ કરતા હિન્દુ ધર્મ ઘણી ઊંચી કોટીનો છે. ઊંચી કોટીનો ધર્મનો ત્યાગ કરીને નીચી કોટીના ધર્મને અપનાવવો ન જોઈએ. એને હિન્દુ ધર્મ પકડાવી રાખ્યો, જૈન ભલે ન કર્યા પણ એને એને ક્રિશ્ચિયન થવા દીધા. સત્પુરુષનો થોડો સંગ્રહ તો કેટલો ફેર પડે છે. બીજું કઈ ના સમજાય તો આ જે જગ્યાએ ઉભા છે એ જગ્યાએ તો એ વાત લેવાની છે. જ્યાં જ્યાં ઉદય પ્રસંગ છે પુરુષ વર્ગ ને બે જગ્યા છે. એક પોતાનો પારિવારિક જીવન અને એક પોતાનું વ્યાવસાયિક જીવન. પૂર્વકર્મ અનુસાર બે પરિસ્થિતિ દરેકને હોય છે. બંને જગ્યાએ રસ લેવાથી આત્માને કલ્યાણથી ના માર્ગથી દૂર જવાનું થશે. બે માંથી કોઈ જગ્યાએ, બે જગ્યાએ કે એક જગ્યાએ જેટલો રસ લેવાશે એટલું આત્મકલ્યાણના માર્ગથી દૂર જવું પડશે. અને એટલું આત્મકલ્યાણના માર્ગમાં નજીક આવવામાં વિટંબણાઓ ઊભી થશે, અથવા એ રસ લીધે પ્રત્યક્ષપણે ઝેર પીવું છું એવો ભય લાગે તો વૈરાગ્ય ને ઉપશમ મોક્ષની ભૂમિકામાં આવે અને આરંભ પરિક્રમની વૃત્તિ મોડી પડે. આ એક સ્પષ્ટ વાત છે ધ્યાન રાખવા માટે. અને એવી નિરસતા આત્મકલ્યાણના લક્ષ્ય આવે તો તે બાંધવું જોઈએ કે જેથી નિરંતર ભાવના ચાલે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના નિરંતર ચાલે. શું લેવાનું છે આ જગ્યાએ ધ્યાન રાખવાનું? પહેલી વાત એ છે એમાં નિરસ્તાનો સરખો આવી જાય પછી એટલું અઘરું નથી. જે મૂંઝવણ થાય છે એટલી મૂંઝવણ નહીં થાય છે. આ ત્યાં શોધી કરવાની રીતે છે કે મેં કેટલું બધું મૂલ્ય આપી દીધું છે બાહ્ય પરિસ્થિતિને,
કે જેથી આ વિચારી શકાય છે છતાં મૂલ્યાંકન આવતું નથી. એટલે ઉલાપણે જે મૂલ્યાંકન આપીને જે અસરમાં જીવે છે એ અસરમાંથી મુક્ત નથી થતો, એ અસર મળી પડતી નથી. મુક્ત તો નથી થતો પણ એ અસર મળી પણ પડતી નથી કે જેને લઈને આ એનું મૂલ્યાંકન ની અસર આવવી જોઈએ. વિચારી શકાય છે બુદ્ધિ ગમ્ય રીતે કે આ કેટલો બધો લાભનું કારણ છે, પણ મૂલ્યાંકન છતાં મૂલ્યાંકનની અસર નથી. એનું કારણ કે આપણાથી નીકળ્યો નથી, ઢીલ ત્યાં નીકળ્યો નથી, શું ઢીલ જ નથી પડ્યું. એ વસ્તુ એ વિશે ઢીલો પડવો જોઈએ, શિથિલ થવો જોઈએ એનો રસ, એ રસ શિથિલ નથી થયો. એટલે એની અસર તો ઓલી અસર નથી આવતી. આની અસર ઓછી થાય તો ઓલી આવતી જાય, સાયમલ્ટેનિયસ છે. આની અસર ઘટે ઓલી અસર વધતી જાય, આની અસર ઘટે ઓલી અસર વધતી જાય, આની અસર નિર્મૂળ થાય તો ઓલી અસર પૂરેપૂરી થાય. શું એમ આપણને એક માણસનું માથું દુખાય કે છે ખરે ઊંઘ નથી આવતી, એટલું માથાનું દુખાવો છે કે ઊંઘ નથી આવતી. અને ઊંઘ નથી આવતી એટલે માથાનો દુખો મોટું હોય તો ઊંઘ આવે તો મળી જાય, ઊંઘ આવતી નથી માટે માથાનો દુખાવો મળતો નથી. હવે શું કરવું પહેલું કે બે હારે જ થાય, જેટલો માથાનો દુખાવો ઘટે એટલી જ ઊંઘ આપણી શરૂ થાય. એટલે અહીંયા જે નાસ્તિક પક્ષમાં ઉભો છે એનું મૂલ્ય જાણે અજાણીએ પૂર્વ સંસ્કાર શીખવાનું દેવાઈ ગયું છે. અને એક ગંભીર વિચાર વળીએ કરીને જ્યાં જ્યાં એ મૂલ્યનો વિકલ્પ ભાવ વર્તતો હોય એને પકડીને બરાબર વિકલ્પનામાંથી નિવૃત્ત હોય. ત્યાં કલ્પના કેવળ કલ્પના છે, કાંઈ મને કામમાં આવવાનું નથી, એક રચણ કામમાં આવવાનું નથી, કોઈ ચીજ કામમાં આવવાની નથી. વ્યર્થ પરિશ્રમ છે, વૃથા પરિશ્રમ છે, આ એક કર્મરૂપી ભૂતળું વેટ કરાવે છે મારી પાસે. એ કોઈ વેઠિયાને બોલાવે ને કાંઈ આપે નહીં, એના જમાનામાં શું હતું, બોલાવ કામમાં વેઠિયાને બોલાવી લો, આખો બી કામ કરે કાંઈ આપે જ નહીં, એને વિરોધે કામ કરે એને કાંઈ દેવાનું હોય કેમ, તું તો વેઠ્યો તારે તો મફતમાં જ કામ કરવાનું હોય ને. એમ આ જીવ પાસે એટલે એને મૂલ્ય જે એનું છે ઘટ્યા વગર આ મૂલ્ય આવશે નહીં. વિચાર થશે પણ એનું બળ નહીં આવે, એની અસર નહીં આવે. જયારે અસ્થિ ન આવે ત્યારે નાસ્તી ને જ તપાસવી રહી, અને નાસ્તી હોય છે બરાબર, નહીતર એ પરિસ્થિતિ થાય.
પૂર્વમાં તો વધારે મૂલ્ય આપ્યું છે પણ વર્તમાનની આપે છે એટલે નથી ધીરો પડતો. પૂર્વમાં તો મૂલ્ય આપ્યું છે, અત્યારે વર્તમાનમાં પણ મૂલ્ય આપે છે એટલે ઢીલો નથી પડતો.
એનો ટેકો છે, આપેલું છે એનો ટેકો અત્યારે ચાલુ છે, એનો ભાવ ચાલુ જ છે. કઈક ને કઈક તો ભાવ છે ને, કાં તો એને મોડા પડવાનો ભાવ હોય ને કાં તો એને બળવાન બનાવવાનો ભાવ હોય, બેમાંથી એક તો હોય જ ને, ત્રીજો તો ભાવ છે ને. અત્યારે ત્યાં ધ્યાન દેવાની જરૂર છે. જે કામ છે એમાં પોતાની હિત બુદ્ધિ તો છે કે નહીં, વેટની જેમ કામ કરે છે હિત બુદ્ધિ એ કરે છે કે વેટ પણ એની પાછળ લાભાલાભ ની બુદ્ધિ તો છે કે જેની પાસે પરિગ્રહ છે એને જ પરિગ્રહ નું મહત્વ છે એવું થોડું છે. ચક્રવર્તી ને રાજ છોડવું સહેલું છે પણ બાવાજી ને ફાટલી ગુરડી ભિખારી ને છોડવી સહેલી નથી. એવો પ્રકાર છે, પરિણામ નો પ્રકાર એવો છે, પરિણામ ને વધારે સૂક્ષ્મતાથી તપાસવા પડે. એક વાત સ્પષ્ટ છે કે આનું મૂલ્ય આવવું જોઈએ, આવતું નથી તો એની પ્રતિપક્ષની પરિસ્થિતિ ઊભી છે. એ વાત એ દ્યોતક છે, પરિણામ એ પરિસ્થિતિ પોતે જ પ્રસિદ્ધ કરે છે કે ઉલટી પરિસ્થિતિ ઊભી છે. ઉલટી પરિસ્થિતિ ઊભી છે એ પોતાને ન સમજાતી હોય તો સમજવાનો પ્રયત્ન કરવો રહી. ભાવ તો પોતાના પ્રગટ છે ને પોતાને થાય છે, કોકને તો થતા હોય તો ન સમજાય, પોતાને ન થાય ને ન સમજાય એવું થોડું છે. એટલે તો બે વિભાગ પાડ્યા, એક કૌટુંબિક જીવન છે, એક વ્યાવસાયિક જીવન છે. માનો કે વ્યાવસાયિક જીવનમાં એટલી ચિકાસ ન થતી હોય પરિણામ તો કૌટુંબિક જીવનમાં થઈ જતી હોય. ચાર દીકરા હોય ને ચારે ચાર ઉપર મફત બનવું હોય તો એક ઉપર હોય ચાર કરતા વધારે હોય. ચારમાંથી એક એવો હોય કે જેના ઉપર આખા કુટુંબ નો સરવાળો ત્યાં એનો ઘરે તો એવું ન બને. એક દીકરો હોય, એક દીકરી હોય, કોઈ પણ એક વ્યક્તિ હોય, ક્યાંક એનું મૂલ્ય એને આપ્યું છે એ વાત નક્કી છે. અને એ સર્વસ્વ છે, આત્મા સર્વસ્વ નથી, આત્મકલ્યાણ સર્વસ્વ નથી. આત્મા ગૌણ છે, આત્માનું કલ્યાણ પણ ગૌણ છે અને કોઈ એક જગ્યાએ સર્વસ્વ છે. એ પોતાને શોધી કાઢવાનું છે એ કયા ઠેકાણે છે એ વાત નક્કી છે. એમાં બીજું ચાલે એવું નથી. કોઈ એમ કે ના ના એવું કઈ છે નહીં, ના થતું નથી, એ વાત ખોટી છે. માની શકાય પુરુષ વર્ગ ને બે સ્થાન છે, મહિલા વર્ગ ને એક સ્થાન છે. એનું કુટુંબ જેમ છે એને વ્યાવસાયિક જીવન નથી, એને ડોમેસ્ટિક લાઈફ છે, બીજી કોઈ લાઈફ નથી. પુરુષ વર્ગ ને બે જગ્યા છે, એક કુટુંબ અને એક વ્યવસાય. રસ્તો તમે લેવાના છો ત્યાં લેવાના છો, પછી કોઈ એક પોઈન્ટ છે તમારો. પોતાને શોધી કાઢો.
વેદના થવી જોઈએ
જુદા જુદા શબ્દો છે, અંતર થી ભાવના આવવી જોઈએ, આંતરડી માંથી ભાવના થવી જોઈએ, એ બધા જુદા જુદા શબ્દો પ્રયોગ છે સમજાવવા માટે. પણ મોહમાં શું છે કે ઉપર ઉપર ની ભાવના નહીં આવવી જોઈએ, એનો અર્થ થાય છે કે પાણીની તરસ લાગી હોય તો પાણીની કિંમત આવે, પાણીની તરસ લાગી હોય, પાણી મળતું ન હોય ત્યારે પાણીની કિંમત પાસે મિત્ર થો તો ડોળા ઢોળ કરી નાખે. આ એવું છે, ભાવનાનો મૂલ્ય ઘણો છે. તો ભાવનાના અભાવમાં જે વેદના થવી જોઈએ એ બરાબર થવું જોઈએ. ભાવના ઉપર સુધી થાય પુરુષોને દ્રવ્યના મુખ્ય પાત્ર ગણાવી અમારી દશા વાળાઓને અપાત્ર ગણાવ્યા, ઠેરવા ઠેરવા છે. પણ પાનો 374-304 પર મોક્ષમાં પ્રકાશકમાં શ્રી ટોડરનો જે દ્રવ્યાનું યુગને નીચલી દશામાં કાર્ય કાર્ય બતાવ્યો છે, પાનો 304 ની ઉપરની પહેલી શંકાનો જવાબ ક્રોસ ક્વેશ્ચન છે. આ કૃપાળુજીના વચનોની સામે છે. હવે આપણે એમ કહેશો કે 1867માં કાશીભાઈને આપેલો ઉપદેશ છે, તો દરેક પત્રના વ્યક્તિગત ઉપદેશ છે કે સર્વને ઉપદેશ છે એમ અમારી દશાવાળા કેવી રીતે જાણશે? એ દાસીભાઈને પાત્ર સમજીને લખેલો છે કે અમને પણ લાગુ પડે છે, અને અમને પણ લાગુ પડે છે એમની અમે કેવી રીતે સમજીએ?
એક જવાબ આપના નામથી આપી દીધો કે આ વ્યક્તિગત જવાબ હોય શકે, આપ એમ કહેશો.
હા, કદાચ આપ આમ કયો કે આ તો વ્યક્તિગત ઉપદેશ છે, તો સર્વને ઉપદેશ છે એમ અમારી દશાવાળા કેવી રીતે? આ વ્યક્તિને ઉપદેશ છે તો દરેક પત્રમાં વ્યક્તિગત ઉપદેશ કે સર્વને ઉપદેશ છે એમ અમે કેવી રીતે જાણીએ? કોઈ પત્રમાં વ્યક્તિગત વાત છે કે કોઈ પત્રમાં સમષ્ટિગત વાત છે, અમે કેવી રીતે એને જુદું પાડીએ? આ એનો બીજો પ્રશ્ન છે. કૃપાળુ પત્રાંક 506 માં પણ કૃપાળુજી ઉપદેશ જ્ઞાન પછી સિદ્ધાંત જ્ઞાન પ્રાપ્ત કરવા જણાવે છે. યોગ્ય વૈરાગ્ય મોક્ષમાં આવે આવે ત્યારે શ્રી ગુરુદેવ શ્રી સિદ્ધાંત જ્ઞાનને વધુ મહત્વ આપતા હોય એવી પ્રરૂપણા લાગે છે. આત્મજ્ઞાનની વાત કેવી રીતે અમારે સમજીનું લખાણ વાંચીએ. કોઈ જીવ કહે છે કે દ્રવ્યાન યુગમાં વ્રત શ્રેણીમાંથી વ્યવહાર ધર્મનું નિયમ પણ પ્રગટ કર્યું છે, એટલે શું છે કે સ્વભાવને મુખ્યતા નથી આપી. સમ્યક દ્રષ્ટિના વિષય ભોગાદીને નિર્જરાના કારણ કયા છે? એટલે અશુભને પણ કઈ બહુ મહત્વ નથી આપ્યું, શુભાશુભ બેને મહત્વ નથી આપ્યું ઇત્યાદિ કથન સાંભળી જીવ સ્વચ્છંદી બની પુણ્ય છોડીને પાપમાં પ્રવર્તશે, તેથી તેનું વાંચવું સાંભળવું યોગ્ય નથી. એટલે એમાંથી અહીંયા ઇત્યાદિ કથન સાંભળીને એટલે દ્રવ્યાનું યોગનું એવું કથન સાંભળીને જીવ સ્વચ્છંદી બની પુણ્ય છોડીને પાપમાં પ્રવર્તશે માટે દ્રવ્યાનું યોગનું વાંચવું સાંભળવું યોગ્ય નથી આવી કોઈ દલીલ કરે એને કહીએ છીએ કે જેમ સાકર ખાઈને ગધેડું મરી જાય તો મનુષ્ય તો સાકર ખાવે ના છોડે, તેમ કોઈ વિપરીત બુદ્ધિજીવ અધ્યાત્મ ગ્રંથો સાંભળી સ્વચ્છંદી થઈ જાય તો વિવેકી તો અત્યારે અધ્યાત્મ ગ્રંથોનો અભ્યાસ ના છોડે. આ એટલું કરે કે જેને સ્વચ્છંદી થતો જાણે તેને જેમ તે સ્વચ્છંદી ન થાય તેવો ઉપદેશ આપે. વળી અધ્યાત્મ ગ્રંથોમાં પણ સ્વચ્છંદી થવાનો ઠામ ઠામ નિષેધ કરવામાં આવ્યો છે. એટલે દ્રવ્યાન યોગમાં પણ ઉપદેશ બહુ છે એમ કે છે, તો ટોટલ નથી કે છે કે દ્રવ્યાન યુગમાં પણ ઉપદેશ બહુ સર્વથા નથી એવું કોને કહ્યું. તેથી જે તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી, છતાં કોઈ એકાદ વાત સાંભળી કોઈ પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો તો દોષ નથી પણ તે જીવનો જ દોષ છે. એમ કોઈ જ્ઞાનીના વચન સાંભળીને કોઈ સ્વચ્છંદી થાય તો તે જ્ઞાનીનો દોષ નથી પણ તે જીવનો દોષ છે. વળી જો જૂઠી કલ્પના વડે અધ્યાત્મ શાસ્ત્રના વાંચન શ્રવણનો નિષેધ કરવામાં આવે તો મોક્ષ માર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં જ છે. ઉપરની દોષ કલ્પના એને જૂઠી દોષ કલ્પના કીધી, અને અધ્યાત્મ શાસ્ત્રનો વાંચન શ્રવણનો નિષેધ કરવામાં આવે તો મોક્ષ માર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં જ છે. એટલે તેનો નિષેધ કરતા મોક્ષ માર્ગનો નિષેધ થાય છે. જેમ મેઘ વૃષ્ટિ થતા ઘણા જીવોનું કલ્યાણ થાય છે છતાં કોઈને થોડું મોટું નુકસાન થાય તો તેની મુખ્યતા કરીને મેઘનો તો નિષેધ ન કરવો. કોઈનું ઝૂંપડું પણ ડૂબી જાય, કોઈનું છાપરું પડી જાય, કોઈનું મકાન તો પડી જાય, કોઈ નદીમાં તણાઈ જાય, માટે વરસાદ ન વરસે તો સારું એમ થાય, નુકસાન થાય. તેમ સભામાં અધ્યાત્મ ઉપદેશ થતા ઘણા જીવોને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે છતાં કોઈ ઉલટો પાપમાં પ્રવર્તે તો તેને મુખ્યતા કરી અધ્યાત્મ શાસ્ત્રનો તો નિષેધ ન કરવો. પહેલી શંકાનો જવાબ પહેલી શંકા જેની શંકા નીચે આવશે. બીજો અધ્યાત્મ ગ્રંથોથી કોઈ સ્વચ્છંદી થાય તો તે પહેલા પણ મિથ્યા દ્રષ્ટિ હતો અને આજે પણ મિથ્યા દ્રષ્ટિ જ રહ્યો. આ એટલું નુકસાન થાય કે તેને સુગતિ ન થતા તો કુગતિ થાય, પરંતુ અધ્યાત્મ ઉપદેશ ન થતા ઘણા જીવોને મોક્ષ માર્ગની પ્રાપ્તિનો અભાવ થાય છે અને તેથી ઘણા જીવોનું ઘણું બુરું થાય છે. માટે અધ્યાત્મ ઉપદેશનો નિષેધ કરવો નહીં. શું અધ્યાત્મ ઉપદેશ ન થતા ઘણા જીવોને મોક્ષ માર્ગની પ્રાપ્તિનો અભાવ થશે અને તેથી ઘણા જીવોને હિત થતો ને અટકી જશે, માટે અધ્યાત્મ ઉપદેશ પણ નિષેધ કરવો નહીં. ત્યારે શંકા કરી એના ઉપર પ્રોડક્ટ પૂછે કે દ્રવ્યાનીય રોગોનું જો ગ્રુપ અધ્યાત્મ ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને કાર્યકારી છે. આ શું પછી વાત છે, પણ નીચી દશામાં તો મત્સ્યમાંથી જ ઉપદેશ આપવા યોગ્ય છે. સમાધાન, જીન મતમાં તો એવી પરિપાટી છે કે પેલા સમ્યક હોય પછી વ્રત હોય અને તે સમ્યક તત્વ સ્વપરનું સદાન થતા માટે તે સદાન દરમિયાન યોગનો અભ્યાસ કરવાથી થાય છે. માટે પ્રથમ દરમિયાન યોગ અનુસાર સદાન વડે સમ્યક દ્રષ્ટિ થાય અને ત્યાર પછી ચરણ યોગ અનુસાર વ્રતાદિ ધારણ કરી વ્રતિ થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીતિ દશામાં દ્રવ્યાનો યોગ કાર્યકારી છે, તથા ગૌણપણે જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલા વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે. તથા ગૌણપણે જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલા કોઈ વ્રતાદિનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ઉચ્ચ દશાવાળાને અધ્યાત્મનો અભ્યાસ કરવા યોગ્ય છે એમ જાણી નીચલી દશાવાળાઓ ત્યાંથી પરાંગમુખ થવું યોગ્ય નથી. શંકા, ઊંચા ઉપદેશનું સ્વરૂપ નીચલી દશાવાળાને તો બેસે નહીં, અધ્યાત્મની ઊંચી વાતમાં નીચલી વાળાને સમજાય નહીં, કરવું શું? અન્ય તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે, સંસારમાં તો આડકતરું નુકસાન થતું હોય તો સમજી લે છે અને મૂર્ખપણો પ્રગટ કરે છે, તે યોગ્ય નથી. અભ્યાસ કરવાથી બરાબર સ્વરૂપ પાસે છે તથા પોતાની બુદ્ધિ અનુસાર થોડું ઘણું પાસે છે, પરંતુ સર્વથા નિરુદ્ધિ થવાનું પોષણ કરીએ એ તો જીન માર્ગના દ્વેષી ધર્મ છે. શંકા આ કાળ હલકો છે માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મ ઉપદેશની મુખ્યતા ન કરવી. ગુરુદેવને આ તો બધું બહુ જ પ્રિય હતું. આઠમો અધ્યાય છે ને, પોતે તો અધ્યાત્મનો ઉપદેશ આપતો હતો. ગુરુમલજીએ ખબર કરી છે આ કાળ સાક્ષાત મોક્ષ નહીં થવાની અપેક્ષા નીકળે છે, પણ આત્માનુભવ આનાથી સમયપુરાદી હોવાની આ કાળમાં મના નથી. માટે આત્માનુભવ અનાદી અર્થે ધર્મનો અભ્યાસ અવશ્ય કરવો. હવે જો શ્રીમદજીએ જ્યાં વાત લીધી છે તો શુક્લ ધ્યાનની વાત લીધી છે અને એના મુખ્ય પાત્ર મહાત્માઓ છે એમ કીધું છે, પણ અનુભવની અપેક્ષા એવી વાત નથી લીધી. માટે આત્માનુભવ ના જે અર્થે દ્રવ્યા નિયોગ નો અભ્યાસ અવશ્ય કરવો. ષટ પાવડમાં મોક્ષ પાવડમાં કહ્યું છે કે આજ પણ ત્રિરત્ન વડે શુદ્ધ જીવ આત્માને ત્યાવી સ્વર્ગ લોકમાં મા લોકાંતિક દેવગણો પ્રાપ્ત કરે છે અને ત્યાંથી જવી મોક્ષ જાય છે. અહીંથી સીધો મોક્ષ ન જાય પણ દેવલોકમાં થઈને તો જાય છે, તથા આ કાળમાં પણ દ્રવ્યાને એમનો ઉપદેશ મુખ્ય જરૂરનો છે. ત્યાં પછી ખાલી જગ્યા રાખી શંકા. દ્રવ્યાન યુગમાં અધ્યાત્મ શાસ્ત્રો છે ત્યાં સૌ પર ભેદ વિજ્ઞાન નો ઉપદેશ આપ્યો છે, તો કાર્યકારી પણ ઘણો છે તથા સમજવામાં પણ જલ્દી આવે છે, પરંતુ ત્યાં દ્રગુણ પર્યાયાદિકનું પ્રમાણ નયાદિકનું અને અન્ય રૂપી તત્વાદિકનું નિરાકરણ કરવું જે કથન કર્યું છે તેના અભ્યાસથી વિકલ્પ વિશેષ થાય છે અને વળી તે ઘણો પ્રયાસ કરતા જાણવા માટે તેનો અભ્યાસ સમાધાન સામાન્ય જાણવા કરતા વિશેષ જાણવું બળવાન છે. જેમ જેમ વિશે જાણે છે તેમ વસ્તુ સ્વભાવ નિર્મળ ભાષા છે, સદાન દ્રઢ થાય છે, રાગાદિક મટે છે, માટે અભ્યાસમાં પ્રવૃત્તિ એ પ્રમાણે દોષ કલ્પના કરી તારે અંગના અભ્યાસથી પ્રાપ્ત એ નથી.
આપ જે એક વાત કહો છો
દ્રવ્યાનો અભ્યાસ કરવો જોઈએ અને એ બાબતમાં
મંદ કસાય અને પાત્રતા એ બે જુદી વસ્તુ છે, તો એ મંદ કસાય નહીં પણ ઉદ્દેશબોધ એટલે પાત્રતા કેળવવા માટેની કોઈ એક વાત પણ લખીએ છે. એ વાતને જો લક્ષમાં લઈએ તો પછી કઈ વાત ન આવે. વ્રત નિયમ કે એ માર્ગે કૃપાળુદેવ લઈ જવાનું નથી,
પત્ર છે એ દ્રવ્યાનો યોગ નો ઉત્કૃષ્ટ મહત્વ કેટલું છે એ દર્શાવવા માટે છે અને એના ઉત્કૃષ્ટ પાત્રો કોણ છે એ સાથે સાથે દર્શાવે છે. એટલે એ દ્રવ્યાનું મૂલ્ય કરવા માટે અને એ બહુ મૂલ્યવાન ચીજ હોવાથી એને સાધારણ હલકી ગણીને હસ્તગત કરવામાં ન આવે કે હેન્ડલ કરવામાં ન આવે એટલી સાવધાની રાખવાની જરૂર છે. જેમ કે હીરો બહુ કિંમતી ચીજ છે અને હંમેશા કદમાં એ નાનો હોય છે, તો હીરો ખરીદવા જાઓ કે હીરાની પરીક્ષા કરતી વખતે હીરાને જુઓ ત્યારે તમારે એટલી કાળજી રાખવી જરૂરી છે કે હીરો પડી ન જાય, નહીં તો બીજી ચીજ પડી જાય એનો વાંધો નથી. તમે અનાજ જોતા જોતા બે ચાર દાણા અનાજ ના તમારા હાથમાંથી પડી જાય તો કઈ મોટું નુકસાન ન થાય છે. મગ લેવા જાઓ, ચોખા લેવા જાઓ, મગ લેવા જાઓ, અને જોતા જોતા પાંચ દાણા પડી ગયા તમને એનો કઈ નુકસાન નથી. પણ હિરણો પડી ગયો હાથમાં આવે તો એમાંથી એક દાણો પણ પડવો તો તમને હીરા હીરો હીરાની કિંમત સમજાવી પડે. પછી આ 500 રૂપિયા કેરેટ નો હીરો છે કે 5000 નો કેરેટ નો છે કે 5 લાખ નો કેરેટ નો છે એ પછી ની વાત છે. પણ આ ચીજ કિંમતી છે તો તમારા મને કામ કરે કે ના પૂછે. દ્રવ્યાનું યોગ નો અભ્યાસ છે, પાત્રતા પણ થાય અને સ્વાનુભવ પણ થાય, અસ્થિરતા પણ થાય અને શુદ્ધ ધ્યાન. બધામાં દ્રવ્યાનું યોગ જ છે. એટલે 5000 નો કેરેટ છે અને 50000 નો કેરેટ બે વાત છે. જાત તો એના જ કહેવાય, દ્રવ્યાનું યોગ જ કહેવાય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે ત્યાં ત્યાં તે આત્મા જનરલાઇઝ કરવું પડે. આટલું આટલું માર્ગદર્શન આપ્યા પછી પણ આટલું કેવું પડે છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તો બહુ એક છે.
બીજા પેરેગ્રાફમાં પણ થોડોક જવાબ કૃપાળુદેવ કૃપાળુદેવ બીજા પેરેગ્રાફમાં એમ કે છે, દર્શન મોહ નો અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસના બળથી દ્રવ્યાનું યોગ પરિણામે છે. આમાં કઈ વ્રત નિયમ જેવી વાત નથી,
નિયમ જેવી વાત છે ને, નીચલી દશા વાળાને તો એવી વાત એ પણ નથી. એમની દલીલ સર્વથા નથી લાગતું છે. એવું છે એનો અર્થ કે બધા મહાત્મા એક જ વાત કરી છે. તમારો તારીખ 14/11